તારીખ 4/9/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 481 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 226
પાનું 262 પ્રશ્ન 481 ચાલે છે. છેલ્લેથી બીજો પેરેગ્રાફ છે. જેને શુદ્ધ જ્ઞાન અને ક્રિયાની મૈત્રી પ્રગટ થઈ છે, જે જ્ઞાનીની વાત જુદી છે. જેને જ્ઞાન નહીં કે ક્રિયા નહીંનો પક્ષપાત વર્તે છે તે અજ્ઞાનીની વાત પણ જુદી છે. જ્યારે આ તો રૂચિવાળો જીવ છે. પ્રશ્ન એનો ચાલ્યો છે કે રૂચિવાળો જીવ કેવો હોય. એ સંબંધમાં રૂચિવાળા જીવના રુચિ સાથે મેળ ખાતા પરિણામની ચર્ચા કરી. હવે બીજા પ્રકારો નથી, આમાં બીજો પ્રકાર નથી, જ્ઞાનીનો પણ પ્રકાર નથી અને અજ્ઞાનીનો પણ પ્રકાર નથી. શું વાત સ્પષ્ટ કરે છે? સામાન્યપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર, શાસ્ત્રો વાંચનાર એને એવો વિચાર હોય છે અથવા એવો મત બાંધે છે કે જ્ઞાનીને આમ હોય ને અજ્ઞાનીને આમ હોય. કાં પોતાને ભૂલથી કોઈ જ્ઞાની કલ્પે છે અને કાં હું અજ્ઞાની છું એમ સમજીને આપણને તો આ બધું થાય. આપણે તો હજી અજ્ઞાની છીએ ને, એટલે આપણને બધા પરિણામ અજ્ઞાનીના હોય એ બધા થાય. પણ એક ત્રીજો પ્રકાર છે, એમ અહીંયા બહેનશ્રીએ ધ્યાન ખેંચ્યું છે કે જ્ઞાનીની વાત જુદી છે, અજ્ઞાનીની વાત જુદી છે અને આ તો રૂચિવાળો જીવ છે. એટલે એક ત્રીજો પ્રકાર લીધો. એ પ્રકાર કયો છે? કે રૂચિવાળા જીવને ભલે જ્ઞાન દશા પ્રગટ નથી થઈ, છે અજ્ઞાન દશા, તો પણ જગતના અજ્ઞાની જીવો કરતા અથવા ધર્મના ક્ષેત્રમાં આવીને ભૂલેલા જીવો કરતા, ભૂલા પડેલા જીવો કરતા આનો વર્ગ જુદી જાતનો છે, આનો ક્લાસ જુદો છે. એમ કહેવું છે કે જે મુમુક્ષુતામાં છે, યથાર્થ આત્માની રૂચિવાળો છે અને જે જ્ઞાન દશાને પામવા માટેની પાત્રતા જેનામાં આવી છે એવો એક જીવ છે, એની વાત જુદી છે એમ કહેવા માગે છે. એટલે એક દ્રષ્ટાંત લઈને એમણે એમ કહ્યું કે જ્ઞાનીને તો જ્ઞાન નહીં અને ક્રિયા નહીંની મૈત્રી હોય. એટલે કે જ્ઞાન અને આચરણનો મેળ એમના પરિણમનમાં હોય છે. કેમ કે તેમનું આચરણ જ્ઞાનપૂર્વક હોય છે, વગર સમજણે ઓકસંજ્ઞા એ કંઈ પણ આચરણ કરતા નથી અને ભૂમિકા અનુસારનું આચરણ બરાબર હોય છે. એટલે જ્ઞાનીને જ્ઞાન નહીં અને ક્રિયાને એનો મેળ છે. હવે જે ધર્મના ક્ષેત્રમાં ભૂલા પડ્યા છે એ કોઈ એકાંત જ્ઞાન નહીંમાં આવે છે કાં કોઈ એકાંત ક્રિયા નહીંમાં આવે છે. એકાંત જ્ઞાન નહીંમાં આવે છે તે શુષ્ક જ્ઞાની અને સ્વચ્છંદી થાય છે. એકાંત ક્રિયા નહીંમાં આવે છે એ સમજ્યા વગર ઓગે ઓગે અનેક પ્રકારની જડ ક્રિયામાં ક્રિયા જડ થઈ જાય છે, એ અજ્ઞાની છે. ભલે ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક પ્રવૃત્તિવાળા હોય તો પણ તે અજ્ઞાની છે, એ પામવાના નથી. જ્યારે આ તો રૂચિવાળો જીવ છે, આને જુદો પડ્યો, જ્ઞાની નહીં હોવા છતાં અને અજ્ઞાની હોવા છતાં પણ એને જુદો પડ્યો અને જુદો એનો વર્ગ, એની ગણતરી જુદી હોવી તે ન્યાય સંપન્ન છે, એ ન્યાયયુક્ત વાત છે. આ વચલી ભૂમિકા છે અને તેના પરિણામ આત્મ ઉન્નતિ ક્રમમાં શરૂ થયા છે. આત્માની ઉન્નતિના ક્રમમાં એના પરિણામો હોવાથી ક્રમે કરીને તે આત્મા જ્ઞાન દશાને પ્રાપ્ત કરશે. એટલે એ ચડતા પરિણામવાળો જીવ છે એ ભૂલેલો નથી, જ્ઞાન દશાએ ભલે પહોંચેલો નથી તો પણ ભૂલેલો નથી. જ્યારે બીજા અજ્ઞાનીઓ ભૂલેલા છે, કોઈ જ્ઞાનમાં ભૂલેલા છે, કોઈ વ્રત ક્રિયા આદિ ક્રિયામાં ભૂલેલા છે, વ્રત સંયમની ક્રિયામાં ભૂલેલા છે અથવા પૂજા ભક્તિની ક્રિયામાં ભૂલેલા છે, આ ભૂલેલો નથી. આત્માની રુચિ છે એટલે એને આત્મશાંતિની જરૂરત લાગી છે. એવો જીવ કશાયની મંદતામાં આવશે, પૂજા ભક્તિ કરશે, વિરક્તિ એટલે વૈરાગ્યને ઉદાસીનતામાં આવશે, અનેક પ્રકારે કશાયની મંદતા થશે, કશાયની મંદતા થાય ત્યારે માનસિક શાંતિનો અનુભવ થાય. પણ જેને આત્મશાંતિ જોઈએ છીએ તે માનસિક શાંતિમાં સંતોષ પામતો નથી, તેથી અટકતો નથી અને માનસિક શાંતિમાં ભૂલમાં પડતો નથી, ભૂલતો નથી કે મને હવે કંઈક ફાયદો થઈ ગયો, મને લાભ થઈ ગયો, હવે હું આને આ કર્યા કરું મને વધારે લાભ થશે, એવી ભૂલ એને થતી નથી. ઉલટાનો માનસિક શાંતિ પહેલાં કરતાં વધી જવા છતાં પણ એને અસંતોષ થાય છે. ઉલટાનો કે મને જે આત્મશાંતિ જોઈએ છે તે હજી મને મળતી નથી, એટલે માનસિક શાંતિમાં અશાંતિનો અનુભવ કરે છે અને તે યથાર્થ છે. નહીતર કોઈ જ્ઞાનથી સમાધાન કરીને શાંતિ લે છે ત્યારે એને સારું લાગે છે, કોઈ ધ્યાન ચિંતવન કરીને થોડીક શાંતિ મળે છે અને સારું લાગે છે એટલે સંતોષ લે છે, તો કોઈ વ્રત નિયમ સંયમ પાળીને કશાયની મંદતામાં શાંતિ થવાથી સંતોષ પકડે છે. તે જીવો ભૂલેલા જીવો છે, તે જીવો ભૂલેલા જીવો છે. આત્મશાંતિની જરૂરિયાતપૂર્વક રુચિ જેને ઉત્પન્ન થઈ છે તેને આત્માના સ્વભાવની નિર્વિકલ્પ શાંતિ ઉત્પન્ન થયા વિના ક્યાંય કદી પણ એને સંતોષ થવાનો પ્રકાર આવે નહીં. એટલે આ તો રુચિવાળો છે એમ કરીને એને જુદો પાડ્યો અને એ રીતે એની ભૂમિકા અવશ્ય જુદી ગણવી જોઈએ જ. ચૈતન્યનું કાર્ય કરવું એ તારી ફરજ નથી, એક બીજો મુદ્દો ઉઠાવ્યો છે કે સામાન્યપણે મુમુક્ષુ છે એ કોઈને કોઈ કુટુંબમાં ગ્રસ્ત જીવનમાં હોય છે, પછી એ ગ્રસ્ત જીવન ઉંમરના પ્રમાણમાં હોય છે, પણ કુટુંબ કૌટુંબિક જીવનવાળા બધા જ હોય છે, કેમકે જન્મ તો કોઈ કુટુંબમાં થવાનો. હવે જ્યારે કૌટુંબિક જીવન છે બહારમાં ત્યારે પહેલી કૌટુંબિક ફરજો ઉત્પન્ન થાય છે કે ભાઈ તમારે તમારી આ ફરજ છે. પુરુષ હોય તો એને વ્યવસાય નોકરી કાંઈ પણ કરીને આર્થિક સુવિધા ઊભી કરવી એ એની ફરજ છે. સ્ત્રી હોય એને ઘરના કાર્યો કરીને ઘર વ્યવસ્થિત કરવું એ એની ફરજ છે. એ જ પ્રમાણે દીકરા દીકરીની ઉંમરના પ્રમાણમાં એની ફરજ એને બતાવવામાં આવે છે. ન સમજે તો એની મેળે સમજે એવા ડાયા હોય તો એને બતાવવું પડતું નથી અને એ ફરજનો ની મુખ્યતા એટલી આપવામાં આવે. છેવટે કાંઈ નહીં, તો ભણતા હોય તો ભણવાની ફરજ છે, અને ભણવામાં સારી રીતે ભણવાની ફરજ છે. પહેલું ભણવાનું ને પછી રમવાનું ને પછી બીજા બધું બહારની વાત મોજ શોખની, એમ કરીને એની ફરજ એને બતાવવામાં આવે છે. ત્યારે એક પ્રશ્ન ઉઠાવ્યો બહેનશ્રીએ કે ચૈતન્યનું એટલે આત્માનું કાર્ય, આત્માનું કાર્ય એટલે આત્માનું હિત કરવું એવું કાર્ય, એ તારી ફરજ નથી? ત્યારે બે ફરજ ઊભી થઈ છે, એક આત્મકલ્યાણ કરવાની અને એક સંસારના કાર્યો કરવાની ફરજ ઊભી થઈ. બે ફરજ ઊભી થઈ ત્યારે કઈ ફરજને મુખ્યતા આપવી? કેમ કે બેની મુખ્યતા નહીં થાય, બે વિરુદ્ધ વાત છે. મુખ્ય એક થશે, જેને સંસારની ફરજ મુખ્ય છે એ કદી આત્મકલ્યાણ નહીં કરી શકે, અને જેને આત્મકલ્યાણની ફરજ મુખ્ય થાય છે એ સંસારના કાર્યો કરતો હશે તો પણ આત્મકલ્યાણ કરી જશે. એટલે પરિણામ સંસાર તરફ વધશે કે સંસારનો નાશ થવા તરફ વધશે એનો આધાર મુખ્યતા ગૌણતા ઉપર છે. શું નિયમ અથવા શું સિદ્ધાંત અહીંથી નીકળે છે કે તને મુખ્યતા શેને છે? જો તું તારા માટે કે બીજા માટે સાંસારિક કાર્યની મુખ્યતા કરીશ તો તારું આત્મકલ્યાણ નહીં થાય, નહીં થાય તે નહીં થાય, નક્કી વાત છે. હવે પ્રશ્ન એટલો ઊભો થાય છે કે પણ સંસારના કાર્યોની ફરજ તો ખરી કે નહીં? એ ફરજ તો ને ખરી કે નહીં એમાં વજન ગયું, મુખ્યતા આવી. શું જે ટોન આવ્યો કે સંસારના કાર્યો કરવાની ફરજ તો ખરી કે નહીં, એ ધ્વનિમાં મુખ્યતા આવી ગઈ. આ મુખ્યતા વિપર્યાસ છે. કેવી રીતે વિપર્યાસ છે સમજવા જોઈએ છે કે તું પહેલો આત્મા કે તું પહેલા આ ઘરનો સભ્ય, એ સમજા જવાબ દે. કે તું પહેલા આત્મા હતો કે તું પહેલા આ ઘરમાં આત્મા હતો, એ પહેલા જન્મી ગયો હતો ને પછી આત્મા થયો હતો, કે તું અનાદિનો આત્મા છો? અહીંયા જે આવ્યો અહીંની જે તારી ફરજો ગણાવાય છે એ તો પછી તારા જન્મ પછીની વાત છે, બાળકને તો કોઈ ફરજ હોતી નથી. સમજણો થાય બાળક ત્યારથી ફરજની વાત ઊભી થાય છે, જ્યાં સુધી અણસમજણ હોય ત્યાં સુધી તો એ પ્રશ્ન રહેતો નથી. એ તો ઘરમાં તોફાન કરીને તોડફોડ પણ કરે, 4-5 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી. શું સામાન્ય તો પછી જ્યારે તારે એ વાત ઊભી થઈ છે તો પહેલી વાતને મુખ્યતા દેવાની કે પછી એની વાતને મુખ્યતા દેવાની, એક વાત. બીજી વાત એ છે કે અનંતકાળથી અનંત કુટુંબમાં જન્મીને અનંતી ફરજો તે બજાવે, એનું ફળ શું આવ્યું એ સમજા, એ જવાબ દે કે શું ફળ આવ્યું? કે પરિભ્રમણ કર્યું અને અધોગતિમાં એકેન્દ્રિય આદિમાં નિગોદમાં અનંતકાળ રહેવું પડ્યું, તો પછી હવે એને ગૌણ કરવામાં શું વાંધો છે? તને ત્યાગ નથી કરાવતા, મુમુક્ષુની ભૂમિકા ત્યાગની નથી, આ સમજી લેવા જેવી વાત છે. ત્યાગ કરે છે હજી સમજતા નથી અને એમને એમ ત્યાગ કરી બેસે છે. મુમુક્ષુની ભૂમિકા અભિપ્રાયો બદલી અને મુખ્ય ગૌણનો વિપર્યાસ બદલવાની છે. અભિપ્રાયની વિપરીતતાઓ માટે જેને મુખ્ય કર્યું છે ત્યાર સુધી એને ગૌણ કરે અને એક આત્મકલ્યાણને જ મુખ્ય કરે. આ મુમુક્ષુતાની ભૂમિકાનું પર્યાપ્ત પૂરું કામ છે. એ કામ પૂરું કરે પછી આગળની ભૂમિકા સહજ છે. ચોથા ગુણસ્થાનને પછી ત્યાર પાંચમા ગુણસ્થાનથી શરૂ થાય છે, એ પહેલાં શરૂ થતો નથી. છતાં કોઈ કરે તો ઠીક છે, પણ એની કોઈ કિંમત નથી. સમય અને શક્તિ તો યથાર્થ કાર્ય પદ્ધતિએ જ ખર્ચ કરવો જોઈએ. સમય શક્તિનો ખર્ચ કરવો હોય તો ત્યારે શું કહ્યું કે ચૈતન્યનું કાર્ય કરવું એ તારી ફરજ નથી, કે પહેલી ફરજ એ છે, પછી તારા ઉદયના કાર્યોની ફરજ છે, અને એ ફરજ તારી ઈચ્છા પ્રમાણે પાર નહીં પડે કે બીજાની ઈચ્છા પ્રમાણે પણ પાર નહીં પડે. કેમ કે એ પર પદાર્થના કાર્યો કોઈ જીવના પરિણામને આધીન નથી, એમાં ઘણા પરમાણુઓના પરિણમન હોય છે. કેટલા અનંત પરમાણુઓનું પરિણમન છે, એક પરમાણુને પણ પોતાની ઈચ્છા પ્રમાણે પરિણમાવી ન શકાય એવી વસ્તુ સ્થિતિ છે, તો અનંત પરમાણુને કેવી રીતે પરિણમાવી શકીશ? છતાં ક્યારેક વિકલ્પ અનુસાર થશે, ક્યારેક ઈચ્છા પ્રમાણે થશે, ક્યારેક નહીં થાય, એમ સમજીને જે થાય તેને યથા યોગ્ય સમજવું, કેમ કે તે કાળે તેમ જ થવાનું બધું. પણ નુકસાન થાય ને રોગ થાય ને ત્યારે તો યથા યોગ્ય સમજવું, કે હા તો યથા યોગ્ય સમજવું? પણ એ તો ચોખ્ખું પ્રતિકૂળ છે, તો કે એ વ્યવહારે જરૂર પ્રતિકૂળ છે, પણ જો તું આત્મકલ્યાણ કરવાના લક્ષ્યવાળો હોય તો તારે માટે તે જ અનુકૂળ છે. કૃપાળુદેવ લખે છે કે આ સંસારમાં મુમુક્ષુ જીવને પ્રતિકૂળતાઓ ઉત્પન્ન થવી તે તરવા બરાબર છે, એટલે જગતના જીવો પ્રતિકૂળતાથી ગભરાય છે, અને કેટલાક તો પ્રતિકૂળતા આવ્યા પહેલા ગભરાય છે. આમ થશે તો એમ ત્યાં છાતી ઉપર ભીસ આવવા માંડે, પાટિયા બેસવા માંડે છાતી. આત્માર્થી જીવ, આત્માની રૂચિવાળો જીવ તો પહેલેથી તૈયાર હોય છે એડવાન્સમાં, કે આવો પ્રતિકૂળતાઓ, જે પ્રતિકૂળતાઓ આવી હોય તે આવો, હવે મારી પરીક્ષાનો કાળ છે, મારા પુરુષાર્થનો કાળ છે, અને મારા આત્મકલ્યાણ કરવાની આ મને સારામાં સારી સુંદર તક છે. કેવી સુંદર તક છે, એટલે એને ભય પામવાનો તો સવાલ જ નથી રહેતો, ગભરાવાનો તો સવાલ જ નથી રહેતો. એ તો પોતાનું આત્મકાર્ય કરવાના ઉમંગથી ઉદયમાં પ્રવેશ કરે છે, એટલે એને પ્રતિકૂળતાનું દુઃખ, પ્રતિકૂળતાનું ટેન્શન બિલકુલ નહીં આવે. વગર પૈસાની દવા છે, માત્રી સમજણ નહીં. સમજણ અવળી હોય તો ટેન્શનમાં આવે, અને એ જ પ્રસંગમાં સવળી સમજણ હોય તો આત્મકલ્યાણ કરી જાય. ટેન્શન તો આવે નહીં, પણ આત્મકલ્યાણ કરી દે. એવો માર્ગ અતિ સુંદર છે, માર્ગ પણ અતિ સુંદર છે. આત્મા તો સર્વાંગ સુંદર છે, આત્મા તો સર્વાંગ સુંદર છે, પણ એનો ઉપાય, એની પ્રાપ્તિનો માર્ગ પણ અતિ સુંદર છે. આપણે એક પદ બોલાય છે ને, જિસકી ચર્ચા ઇતની સુંદર વો કિતના સુંદર હોગા, જેની ચર્ચા આટલી સુંદર છે એ પદાર્થ કેટલો સુંદર હશે. કહે છે કે ચૈતન્યનું કાર્ય કરવું એ તારી ફરજ નથી, પોતે ને પોતે શિખામણ આપે છે કે તારો કાળ નકામો ન ગુમાવીશ. સંસારની ફરજો બજાવતા જે સમય ગયો તે તારો નકામો ગયો, કેમ કે તારું કાર્ય તો થયું નહીં, આત્મકલ્યાણનું કાર્ય તો થયું નહીં, તો એ નકામું કાર્ય કર્યું. પણ કરવું પડે, કર્મબંધનને કારણે, લોક વ્યવહારને કારણે કરવું પડે, અથવા સાથે રહેનારા બીજા જીવોને ઘણું નુકસાન થાય એના કરતાં થોડુંક સહન પોતે કરી લેવું સારું એમ સમજીને જે કાંઈ કરવું પડે તે અરુચિ ભાવે, ઉદાસીન ભાવે પણ કરી છૂટવું. એકવાર ઉપાદાનની નબળાઈ તો છે, પણ એ નબળાઈને સમજીને ચાલવાનું છે. નબળાઈ અને સબળાઈનું સમજણ કરીને વિવેક કરવાનો છે. આપણે કાલે જ કંઈક ચાલતા ચાલતા વાત થઈ હતી કે કોઈ એમ કહે કે મારે એવો પુરુષાર્થ કરવો છે, એવો પુરુષાર્થ કરવો છે કે ધ્યાનમાં અડિંગો લગાવીને એવો બેસી જાઓ કે નિર્વિકલ સમ્યક દર્શન ન ઉત્પન્ન થાય ત્યાં સુધી ઊભા થવું નથી. પછી શું થાય? થઈ જાય સમ્યક દર્શન, કાંઈ પરિણામ બગડી જાય. કેમ કે શક્તિ જ નહોતી એવું કાર્ય કરવાની, એનામાં શક્તિ નહોતી. એવું છે, એક માણસ દોડે છે ત્યારે દોડવાની શક્તિ છે ત્યારે દોડે છે, બરાબર. પણ એની શક્તિ, એની ઊંચાઈ, એના પગની લંબાઈ, એના પ્રમાણમાં એને ફલાંગ ભરવા પડે. વધારે મોટી ફલાંગ ભરે શું થાય? રોટ્યું ખાઈ જાય. એટલે શક્તિ છે એ વ્યક્તપણે અનંતી નથી, અવ્યક્તપણે સ્વભાવમાં અનંતી શક્તિ છે. પ્રગટ થયેલી ભૂમિકાની મર્યાદામાં છે, મુમુક્ષુને મુમુક્ષુની મર્યાદામાં, જ્ઞાનીને ગુણસ્થાનની મર્યાદામાં છે. એ શક્તિને સમજીને અને બાકીની અશક્તિ છે એમ સમજીને જે ફલાંગ ભરવાની છે એ જોઈ વિચારીને ભરવાની છે, નહીતર પડી જશે. એટલે કોઈ પણ ખાવું પીવું, દવા લેવી, બધી ટ્રીટમેન્ટ અંડર સર્ટન ગ્રાફિકલ રેન્જ એમાં કરવું પડે છે. એક માણસને ડાયાબિટીસ થાય તો એને ખાંડ બંધ કરાવે, પણ એને શુગર ડાઉન થાય ત્યાં સુધી નહીં. એને એમ કહે કે ખીચામાં તું સાકરનો કાંગડો રાખી દેજે, ક્યારેક તને અંધારા આવે ને પરસેવો વડે એટલે એ ગાંગડો ખાઈ જજે સીધો જ. તે કેમ કે શુગર વધવી તો ન જોઈએ પણ ઘટવી ન જોઈએ. શરીરને શક્તિ મળે એટલા માટે ખોરાક ખાવાનો, પૌષ્ટિક ખોરાક ખાવાનો, પણ વધારે પડતો દાબે તો માંદો પડે. શક્તિ વધી ઘટી, માંદો પડ્યો ત્યારે કે ઘટી, અને ઓછું ખાય તોય શક્તિ ઘટે, વધારે ખાય તોય શક્તિ ઘટે. એટલે એની રેન્જ છે એ પકડવી પડે. દવા છે ડાક્ટર ત્રણ વખત બે વખત ખાવાનું શું કરવા કહે છે, કે એક વખત ખાવાનું શું કહે છે, શું કરવા કહે છે કે ભાઈ આ 10 ટકડી 50 ટકડી તમારે કોર્સ પણ લાંબને બુકડો મારી જાઓ. એક વાર બુકડો મારી જાય શું થાય દવાનો? કાલો 50 એ 50 એ કરે ખાય છે, ન ખવાય. દરેક કામ એની પદ્ધતિથી થાય છે અને એ પદ્ધતિ એ બહુ મહત્વનો વિષય છે. પદ્ધતિ છોડીને કાર્ય કરવું તે સૌથી મોટો ક્રમ વિપર્યાસ છે. અનેક પ્રકારના વિપર્યાસોમાં એ ક્રમ વિપર્યાસ છે. તેથી જ્ઞાનીઓએ અનેક પ્રકારે ક્રમને બોધ્યો છે, ઉપદેશ કર્યો છે ક્રમથી. એ રીતે બધે સમજવું. પ્રમાદનું સેવન કરે તો એ નુકસાન થાય, અધીરાયથી ઉતાવળ કરે તો એ નુકસાન થાય, અને એ બે વાતની ખબર ન પડે તોય નુકસાન થાય. ત્યારે હવે શું કરવું? કે ખબર પડે એની સૂચના પ્રમાણે ચાલવું, એની આજ્ઞા પ્રમાણે ચાલવું. આપણને કંઈ મેડિકલ સાયન્સ ભણ્યા નથી, માંદા થઈએ તો શું કરવું એ પૂછવું પડે છે. પેટમાં દુખાવો થયો, માથાનો દુખાવો થયો એટલે ડાક્ટર પાસે જવું એ ભરવાડને પણ શીખવવું પડતું નથી. ભરવાડ એટલે ઓછી બુદ્ધિવાળાને, ઘેટા ચરાવતો હોય ને બુદ્ધિ ન હોય, ઘેટા હારે 24 કલાક રહીને ઘેટા જેવી બુદ્ધિ થઈ ગઈ હોય તોય પેટમાં દુખાવો થાય ત્યારે ડાક્ટર પાસે જવું જોઈએ એને સમજાવવું પડતું નથી. અને આપણે ભણેલા ગણેલા માણસો વધારે બુદ્ધિવાળા ગોથું ખાઈએ છીએ. આવી બાબતમાં આપણે શું કરીએ છીએ? ડાક્ટર પાસે જવાને બદલે પહેલાં મેડિકલ બુક્સ ખરીદીએ છીએ કે સમયસર ખરીદી લ્યો, આપણને વેચાણ વિભાગમાં મળે છે 50 રૂપિયા. એટલે સમયસર વાંચો પછી જ્ઞાની પાસે જાશું. બીજી ભૂલ કરે દવા ખાવાની, એટલે જે તે વાંચીને જે જેને દવા ઠીક લાગી માંડે લેવા. મેડિકલ સ્ટોરમાં તો સારું છે, સરકારે કાયદો કર્યો છે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન દવા વેચતા નથી, ગમે એવો ગ્રાહક આવે તો. અહીંયા એ કાયદો નથી એટલે દવા પોતાની હાથે ખાઈ લે છે. પછી હુજે તો જાય જ્ઞાની પાસે, નહીંતર એને હુજે જ નહીં. આ બેમાં જ અટકી જાય, કાપું ચોપડી વાંચ્યા કરે, કાંઈ ને કાંઈ ચોપડીમાં વાંચ્યું એ પ્રમાણે કરવા માંડી જાય. એની બુદ્ધિ ગમે એવો ચતુર હોય તો ભરવાડ જેટલી નથી, એટલી ભરવાડ જેટલી નથી. પહેલું ડૉક્ટર પાસે જવું જોઈએ અને પછી એ દવા લખી આપે, દવાની ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ. પછી સમયને શક્તિ હોય તો મેડિકલ બુક વાંચવી, નહીંતર નહીં વાંચતો હોય તારું દરજ જશે. પુસ્તક નહીં વાંચતો હોય તારું દરજ જવાનું. ચોપડી વાંચવાની એટલી જરૂર નથી જેટલી ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે. ત્યારે આપણે બુદ્ધિવાળા માણસો વધારે અથવા વધારે પડતી બુદ્ધિવાળા માણસો એટલે પહેલું એમ પૂછીએ કે મારે કયું પુસ્તક વાંચવું, એમ નહીં મારે શું કરવું એમ પૂછવું, કઈ ટ્રીટમેન્ટ મારે લેવી છે એમ પૂછવું જોઈએ. એના બદલે કયું પુસ્તક વાંચવું એટલે પુસ્તક વાંચવાનું ડિસિઝન પોતે લે, પછી કયું વાંચવું એ પૂછવા જાય, રોંગ ડિસિઝન છે. એ નિર્ણય તારે લેવાની જરૂર નથી. પુસ્તક વાંચવું કે ન વાંચવું અથવા શું કરવું ને શું ન કરવું એ પૂછવું હોય તો પહેલેથી એ રીતે પૂછ, પણ અડધું ડિસિઝન પોતે લેવું ને બાકીનું ડિસિઝન જ્ઞાની પાસેથી લેવડાવવું એ વાત યોગ્ય નથી. અને એમાં ગડબડ થવાની. પણ બુદ્ધિબળ હોવાથી પહેલાં ચોપડી વાંચવાનું મન થઈ જાય ને વાંચ્યા જ કરે, જેટલો વખત હોય એટલું વાંચ્યા કરે. અહીંથી ગડબડ પહેલેથી શરૂ થઈ જાય છે. પછી અમને કંઈ હાથમાં આવતું નથી, પણ આવે ક્યાંથી? પહેલેથી રસ્તો સરખો પકડ્યો નથી, કામની પદ્ધતિએ કામ કર્યું નથી. બુદ્ધિને ભરવાડ જેવી તો એકવાર બનાવી દેવી કે પહેલાં શું કરવું એ. બુદ્ધિ નિત્ર અબળી હાલશે, બુદ્ધિની કિંમત નથી, બુદ્ધિની સવળાઈની કિંમત છે, બુદ્ધિની દિશાની કિંમત છે, બુદ્ધિની કિંમત નથી. મારી બહુ વિદ્વાન માણસ હતા, નથી અત્યારે એક્સપાયર થઈ ગયા, એક્સ્ટ્રા ઓર્ડિનરી વિદ્વાન, સાધારણ વિદ્વાન જેવા વિદ્વાન નહીં. નાની ઉંમરથી શાસ્ત્રો વાંચે, કોલેજમાં ભણે ત્યારથી, અને બહુ મગજ શક્તિ, ઘણી બુદ્ધિ, યાદ શક્તિ પણ એટલી, ધવળના ધવળ વાંચી નાખેલા. એક હું ઇન્ટર સાયન્સ ભણતો ત્યારે 22 વોલ્યુમ વાંચ્યા ધવળ ધવળના. કેટલા ભણવામાં સ્કોલર તો કે હું સેકન્ડ ક્લાસ પાસ થયો, નહીં તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સ્ટુડન્ટ. પણ એ વર્ષમાં એણે 22 વોલ્યુમમાંથી નાખેલા. આવા આવા થોથા બહુ યાદ શક્તિ, બધા પ્રશંસા તો કરે, ઉઘાડ બહુ હોય છે એટલે કેટલું બધું, અને ભાઈ એની કિંમત નથી. એને મંથન ચિંતન બધું એ જ ચાલે, કેમ કે વાંચે ને આખો દિવસ, એટલે એ જ ચિંતન, એ જ મંથન. જિંદગીમાં બીજો શોખ નહીં, એવું કાંઈ નહીં, બાદ બધા એક બાજુનું બધું કામ. લોકો પ્રશંસા કરે, જો નાની ઉંમર છે, ઘણું આ બાજુનું ચિંતન મંથન છે, ઘણો વાંચન છે, ઘણી યાદદાસ્ત છે, ઘણો ઉઘાડ છે, એમ નથી. એ દિશા કઈ બાજુની પકડી છે એની જ કિંમત છે આમાં. નહીતર જેટલી શક્તિ છે એ વિપરીતપણે પરિણમતા એટલું જ મોટું નુકસાન આવશે. કેમ કે શક્તિ વધારે એટલે શક્તિનો વેપાર પણ વધારે, જેનો વેપાર મોટો એને નુકસાન પણ મોટું, જેનો વેપાર નાનો એને નુકસાન પણ નાનું. શાકભાજીવાળાને કેટલું નુકસાન જાય, માલ જ 500,000 રૂપિયાનો હોય દુકાનમાં, હવે પણ જાજુ. એટલે જ્ઞાન અને વીર્યનો ક્ષોભસમ હોય, મુમુક્ષુને બે ગુણ કામ કરે છે, બે શક્તિ છે એની, તો સારું કામ, ઝડપથી કામ, સવળો પડે તો કરી શકે, નહીતર ઊંધો પડે તો નુકસાન પણ વધારે જ કરે. એટલે એમ કહે છે કે સમય તું નકામો ન ગુમાવીશ. કેમ કે આ મનુષ્ય ભવનો કાળ આત્માને માટે ગાળ, મનુષ્ય ભવનો કાળ સંસારની ફરજો માટે ન ગાળ. કરવું પડે, બીજી વાત છે, એ બીજાને માટે કરવું પડે છે, પોતાના માટે નથી કરવું. એને કરવું પડે, એ બીજાને માટે કરવું પડે છે, પોતાને માટે કરવું પડે ને પોતાને ચાલે, ગમે તેમ ચાલે. કોઈ એમ કે ઘડીભર માટે કે તમારે સંસારની ફરજો નહીં બજાવવું હોય તો તમને આ નહીં મળે, તમને આ નહીં મળે, તમને આ નહીં મળે, તો કે બધું ચાલશે. જો તમે મને નિવૃત્ત કરશો તો મારે બધા વિના ચાલશે. કેમ કે મુમુક્ષુ એક એવી યોગ્યતાવાળો જીવ છે કે અમુક વિના ન ચાલે એવું એને હોય જ નહીં. એ વ્યસનીને હોય, વ્યસન હોય એને એમ થાય કે આના વગર મારે નહીં હાલે, ચા વગર નહીં હાલે, ફલાણા વગર નહીં હાલે. વ્યસનના પ્રકારના કોઈ ચીજ માટેના પરિણામ પછી, ચા તો એક બહાનું છે, દ્રષ્ટાંત છે, કોઈ પણ ચીજના પરિણામ. તો કે કપડાં સારા નહીં મળે ને ફાટલા પહેરવા પડશે, મંજૂર છે. તો આપણે કામ ન કરીએ તો કમાણી ન હોય ને, કમાણી ન હોય તો ગરીબાઈ આવે, તો ગરીબાઈ હોય તો કપડાં ફાટલા પહેરવા પડે. તો દરિદ્રતા એ કંઈ દોષ નથી, દરિદ્રતા એ દોષ નથી, પણ સદગુણો સાથે હોય તો એની સદગુણમાં ગણતરી થાય. બહુ મોટો દ્રષ્ટાંત છે લાલબહાદુર શાસ્ત્રીનો. લાલબહાદુર શાસ્ત્રી ઓચિંતા મરી ગયા, રશિયામાં ગયા હતા, મોસ્કોમાં, કાંઈ કોઈ ખ્યાલ નહીં કે આ મરી જશે, મરી ગયા. એટલે એની સંપત્તિ કેટલી છે એના કુટુંબીઓને પૂછ્યું, બેંક બેલેન્સ વગેરે, તો કાંઈ સંપત્તિ જ નહોતી, હાવ દરિદ્રી માણસ હતો. હિન્દુસ્તાનનો શહેનશાહ ગણાય, પ્રાઇમ મિનિસ્ટર, એટલે એના ઘરે હિન્દુસ્તાનનું રાજ છે એમ કહેવાય. પાવર છે એટલા બધા કે કરોડો અબજો રૂપિયાની લાંચ લેવી હોય તો અત્યારે બધા લઈએ છીએ, અમે મળી શકે. માણસ સાવ નિર્દોષ હતા, કાંઈ ન નીકળ્યો, તો એની એટલી પ્રશંસા થઈ છે પબ્લિકમાં કે માણસ કેવો, હિન્દુસ્તાનનો રાજા છતાં એની કાંઈ સંપત્તિ નહીં. તો એનો મોટામાં મોટો સદગુણ ગણાણો, દરિદ્રતા અવગુણ નહોતો ગણાયો. એટલે દરિદ્રતા એ કોઈ દોષ નથી, પણ આત્મકાર્ય કરનાર માટે એનો ગુણ છે ખરેખર. કેમ કે એણે બીજી બાજુના પરિણામમાં ખેંચાયા વિના અથવા તે પ્રકારના પ્રલોભનમાં આવીને પ્રવૃત્તિ કર્યા વિના પોતાના આત્મકાર્યમાં લાગી ગયો, એના માટે ગુણ છે. એટલે એમ કહ્યું કે આ મનુષ્ય ભવનો કાળ આત્માને માટે ગાળ. બાકી તો બહારની પરિસ્થિતિ પૂર્વ પ્રારબ્ધને આધીન છે, કોઈના બુદ્ધિ ચાતુર્ય કે પુરુષાર્થને આધીન છે જ નહીં, એ નક્કી વાત છે. શરીર માટે અનંતકાળ કાઢ્યો, અનંતકાળ શેના માટે કાઢ્યો? શરીર માટે અનંતકાળ કાઢ્યો, દેહને માટે અનંતવાર આત્માને ગાળ્યો. કૃપાળુદેવે લખ્યું છે ને, દેહને માટે અનંતવાર આત્માને ગાળ્યો. હવે આ મનુષ્ય ભવમાં એક વાર આત્માને માટે ભલે દેહને ગાળવો પડે તો તારા અભિપ્રાયમાં તૈયારી રાખ, ત્યાં સુધી કે કદાચ તને દરિદ્રતામાં પેટ પૂરતું ખાવા ન મળે. કપડાની વાત તો પછીની વાત છે, એથી પહેલી જરૂરિયાત તો આહારની છે. અને એમાં દુબળો તું પડી જા, પૂરતું ખાવા ન મળે તો શરીર દુબળું પડે, તો ભલે શરીર ગળે, આત્માને માટે દેહને ગાળવો હોય તો ગાળજે, પણ દેહને માટે આત્માને નહીં ગાળતો, એમ કહે છે. બોલો, મુમુક્ષુની ભૂમિકામાં આવો અભિપ્રાય થાય તો એનો ત્યાગ મોટો કે નહીં? બારમાં બહુ બહુ તો તું શું છોડીશ, ક્યાં ચા છોડી દીધી, મીઠાઈ છોડી દીધી, ફલાણું છોડી દીધું, આ ચીજ છોડી દીધી, લીલોતરી છોડી દીધી, કંદમૂળ છોડી દીધા, ફલાણું છોડી દીધું, હા, પણ આને આખો સંસાર છોડ્યો. દેહને માટે આત્માને ગાળવો નથી, આત્માને માટે દેહને ગાળવો છે, એણે આખો સંસાર અભિપ્રાયમાં છોડી દીધો. એનો ત્યાગ મોટો કે ઓલો એક 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 ચીજ છોડે છે એનો ત્યાગ મોટો? બાહ્ય દ્રષ્ટિવાળાને ઓલો ત્યાગ દેખાય છે, બહારની ચીજ છોડે છે. અંતરદૃષ્ટિવાળાને આ અભિપ્રાયની કિંમત આવે છે, એવી વાત છે. આ મનુષ્ય ભવનો કાળ આત્માને માટે ગાળ, બહુ સરસ અંદર અંડરટોન છે કે અનંત કાળે દુર્લભથી દુર્લભ એવો મનુષ્ય ભવ, જૈન ધર્મ અને આત્મકલ્યાણકારી એવા સત્પુરુષના ઉપદેશનો વચનોનો યોગ થયો અને કરવા ધારે તો શાશ્વત આત્મકલ્યાણ થાય, અનંતકાળની કમાણી થાય, એવી તકને ક્ષુદ્ર એવા સંસારના કાર્યોમાં ગુમાવી દેવી એ એક બહુ મોટી મૂર્ખતા છે. શું છે? ફરજની ડાપણવાળાને બધાને અહીંયા મૂર્ખ કહેવામાં આવે છે. સંસારના ધાયા માણસો કહેવાતા પરિભ્રમણમાં ક્યાં ચાલ્યા જશે એનો પત્તો નહીં લાગે, કોઈનું એડ્રેસ મળતું નથી. અહીંયા આંખ મીચાણા પછી કોઈનું એડ્રેસ મળતું નથી કે ભાઈ ક્યાં ઠેકાણે કાગળ લખવો, એ તો કહેતા જાઓ નહીં. બહુ મોટો વંટોળ ચાલે છે આ વિશ્વમાં, પરિભ્રમણના ચક્કરનું સાયક્લોન છે. શું? એક 24-48 કલાક આ સાયક્લોન રહીએ ને તો બધા મૂંઝાઈ જાય, કેમ કે લાઇટ ન હોય, પાણી ન હોય, ઘઉં દળવાની ચક્કી બંધ હોય, પાણી પીવાનું આવે નહીં, બધી મશીનરી બંધ હોય. આ અનંતકાળથી સાયક્લોન ચાલે છે ને, જીવ ફેંકાય છે અહીંથી અહીંયા ને અહીં, તણખલું તોફાનમાં ઉડીને ક્યાંનું ક્યાં પડે, કાંઈ નિયમ ખરો એનો? એમ જીવ અહીંથી મરીને ક્યાં ગયો, ત્યાંથી મરીને ક્યાં જાશે, ત્યાંથી ક્યાં જાશે, કોઈ પત્તો લાગતો નથી, ફેંકા ફેંક થાય છે. કરોડો અબજો યોજન એક સેકન્ડમાં ફેંકાઈને પડે જઈને, એટલું મોટો વંટોળ ચાલે છે. એનાથી બચવા માટેની આ વાત છે, નહીંતર ફંગોળાશે, પરિભ્રમણમાં ફંગોળાઈ જશે. માટે મનુષ્ય ભવનનો કાળ આત્માને માટે ગાળ, શરીર માટે અનંતકાળ કાઢ્યો, શરીરની સગવડતા માટે અનંતકાળ કાઢ્યો, એ ગુમાવ્યો છે, કાળ ગુમાવ્યો છે. આત્માર્થીના લક્ષણો બાંધતા કૃપાળુદેવે 105 નંબરના પત્રમાં એમ કહ્યું કે એક ક્ષણ પણ ઉપયોગથી મરનાર, એને સમયની કિંમત હોય છે, સમય ગુમાવે એને પોસાતો નથી. હવે એક ભાવ તું આત્માને માટે કાઢ, હવે એક ભાવ તું આત્માને નક્કી કર કે આ ભાવનો હવે મેળવવો નથી સમય, ને મારે આત્માના કાર્યમાં જ આગળ વધવું છે. આ ભાવ એવો કાઢ, એવો વિતાવ, એવો કાઢ એટલે એવો વિતાવ કે બધા ભાવનો અભાવ થઈ જાય. મોટી વાત છે. અલ્પકાળમાં અનંત ભાવની કમાણી થાય એ વાત કેવડી મોટી ગણવી. તમે બહુ બહુ તો રૂપિયા કમાવો તો 50 વર્ષ ચાલે, એટલા 200 વર્ષ, 500 વર્ષ ચાલે, 5, 10, 15 પેઢી ચાલે. પછી તમે ગયા પછી શું થશે એ તો કોઈને ખબર નથી, પણ આપણે માની લઈએ કે નોર્મલ ખર્ચ કરે તો અનંતકાળ તો ચાલવાનો નથી. બહુ સરસ દ્રષ્ટાંત છે સૌભાગભાઈનો. 23 વર્ષની ઉંમરે એમને ઉંમર હતી કૃપાળુદેવને, ત્યારે પ્રથમ સમાગમ થયો. 30 વર્ષે કૃપાળુદેવના 30 વર્ષની આયુષ હતી ત્યારે જેઠવદ દશમે દેહ ત્યાગ થયો. લગભગ 6.5-7 વર્ષનો ગાળો છે સમાગમનો. કમાણી કેટલી કરી ગયો, કમાણી કેટલી કરી, અનંત ભાવની કમાણી કરી દીધી. આર્થિક દરિદ્રતા હતી તો હતી, એમાં કોઈ શું કરે પૂર્વકર્મમાં. એમાં કૃપાળુદેવે ક્યારે હુંડી નથી મોકલી મુંબઈથી, 5,000 રૂપિયા મોકલું છું, તમે ચિંતા કરતા ને આત્મકલ્યાણ કરો હવે લહેરથી તમે, નહીં જોયું જશે, હું જાઉં નહીં, તમે અમે બેઠા છીએ, જોયું જશે, જોયું જશે એમ કહેવામાં ઘણી ગંભીરતા છે. બહુ ટ્રીટમેન્ટ સરસ આપે છે. હવે લગભગ 67-76 વર્ષે એમણે દેહ ત્યાગ કર્યો હશે. 72-73 વર્ષમાં 6-7 વર્ષનો ગાળો એટલે 10-12 ટકાનું આયુષ છેલ્લું હતું. 90 ટકા આયુષ વિતાવી ગયા હતા, પણ કમાણીનો વખત આવ્યો, અનંતભાવની કમાણી કરી ગયા. તો એ દરિદ્રતા કાંઈ એમને સ્પર્શી શકી નહીં કે આત્મકલ્યાણમાં નુકસાન કરી શકી નહીં, અને એમની કમાણી સૌથી મોટી થઈ ગઈ. ઓલી વાતો ગણવા જેવી રહેતી નથી એની પાસે. બહુ સરસ દ્રષ્ટાંત છે એમના જીવનનો, જે દ્રષ્ટાંત છે એ બહુ સારો દ્રષ્ટાંત છે. હવે કેમ એમ થયું, એવું એ કેમ કરી શક્યા, ત્યારે ઓલી ભરવાડિયા બુદ્ધિ કામ આવી. કેમ કે બહુ શાસ્ત્રો નહોતા ભીણા, એ સારું છે કે વિદ્વાન થયા નહોતા ને પંડિતાઈ નહોતી આવી, બહુ શાસ્ત્રો નહોતા ભીણા. એક જ બુદ્ધિ લગાડી કે ડાક્ટર પાસે જવું જોઈએ, ડાક્ટર કે એમ કરવું જોઈએ. જ્ઞાનીના માર્ગે ચાલવાનો તેમનો અદ્ભુત નિશ્ચય અમને ફરી ફરીને સ્મરણ થાય છે. એમનો ગુણ સાંભળતા હતા કૃપાળુદેવને, એના ગુણ સાંભળતા હતા. એમાં સૌથી મોટો ગુણ આ હતો, કેવો હતો, નાનીને માર્ગે ચાલવાનો દ્રઢ નિશ્ચય. બસ આ સિવાય બીજું મારે કાંઈ સમજવું નથી અને સમજવાનું રહેતું નથી. લખે છે કાગળમાં પોતે સુભાષભાઈના કાગળો જે છે એમાં વાત પ્રસિદ્ધ થઈ છે કે આપ મળ્યા પછી હવે કાંઈ મારે સમજવાનું રહેતું નથી, આપ મળી ગયા એટલું સમજાણો, એમાં બધી સમજણ મારી આવી ગઈ. જો કેવી આપ, આનું નામ ભરવાડિયા બુદ્ધિ કહેવાય. ભરવાડિયા બુદ્ધિના દ્રષ્ટાંત બહુ સારા છે. ભરવાડ લોકો દૂધનો ધંધો કરે, એને ત્યાં ઢોર હોય એટલે તેનો ધંધો હોય, એને દૂધનો ધંધો હોય, ભણ્યા તો હોય નહીં. વેપારીને માલ વેચે, કંદોઈને તેને માલ વેચે, એ લોકો પૈસા ગણે. આને કંઈ ગણતા આવડે ને, હિસાબ કરતા આવડે ને, કેટલા લીટર થયો ને શું ભાવ થયો ને એનો ગુણાકાર કરતા કંઈ આવડે ને, એટલે એને એ ખબર હોય કે મારે એક અંડાના 150 આવે છે, બે અંડા હોય તો 300 આવે છે, 3 અંડા હોય તો 450 આવે છે. આ એનો ભરવાડિયા બુદ્ધિનો હિસાબ. હમણાં હમણાં દૂધ ઓછું આવે છે, એક આંડો નીકળે છે 150 રૂપિયા આવે છે, બે આંડા થાય ત્યારે 300 આવે છે. હવે જેને દૂધ આપતો હોય એમાં પૈસા ઓછા આપે, ઓલો સમજીને કે આ તો કાંઈ ભીણ્યો નથી, લાવને જરાક ગાપચી મારી દઈએ 50 રૂપિયાને, એટલે તરત ભરવાડ કે ભાઈ સાહેબ તમારી કાંઈ ભૂલ થાય છે, હું તમારા જેટલું ભીણ્યો નથી પણ ભૂલ તમારી થાય છે. કારણ કે તું ભીણ્યો નથી, અમે તો ભીણા ગીણા છીએ, તો કંઈ ભણેલો ભૂલે, અભણ્યો ન ભૂલે. કેમ કે એને તો એટલું જ જોવાનું છે કે મારે 150 થયા કે નહીં, હો કેમ થયા 150ની જગ્યાએ, આ કંઈક ભૂલ્યા છે. ઘણો તમે ફરીને ભૂલ્યા હોય એ તમે જુઓ, એ ભૂલે જ નહીં. અને ભણેલો ભૂલે, ઈરાદાપૂર્વક ન ભૂલે તો અજાણતા ભૂલે, એવું નથી કે ઈરાદાથી ભૂલે, ગુણાકાર કરવામાં ભૂલ થઈ જાય ને એ ભૂલે, ઓલો ન ભૂલે. એમ નાનીના માર્ગે ચાલવાનું નક્કી કર્યું હોય પતી ગયું, જાઓ એને ભૂલવાનો સવાલ નથી. અને પોતાની મેળે ચાલવા જાય તો ભૂલ્યા વગર રહે નહીં, આવું છે. બહુ સરસ એમનો દ્રષ્ટાંત છે. જીવતો જાગતો દાખલો કહેવાય. શું એવો ભવ વિતાવ કે બધા ભવનો અભાવ થઈ જાય, બધા આનંદ ભવ શરીર ખાતર બહારની સગવડતા ખાતર ગાળ્યા, પણ તારા ભવભ્રમણનો છુટકારો થયો નથી. કયો પ્રશ્ન લાવીને ઊભો રાખ્યો બેનશ્રીએ કે તારા ભવભ્રમણનું શું કાંઈક કર્યું? તે સંસારની અનુકૂળતાઓ માટે ધર્મ કર્યો અને સંસારની અનુકૂળતાઓ માટે વેપાર કર્યો, શું ફરક પડ્યો? તો એક જ કામ કર્યું છે, ત્યાં ભવભ્રમણનો અભાવ કરવા માટે કાંઈ અત્યાર સુધી નથી ધર્મ કર્યો કે નથી કોઈ સંસારના કાર્યો કર્યા. આત્માને માટે હવે એક ભવ તો એવો ગાળ, જો આ નિર્ધાર કરવાની વાત છે. આત્માને માટે હવે એક ભવ તો એવો ગાળ કે જેથી તારા બધા ભવનો અભાવ થઈ જાય. આ પ્રેરણા છે એમની, પણ આવો એક નિર્ધાર જો મુમુક્ષુ પોતાના પરિણમનમાં ઊભો કરે તો આગળનો રસ્તો સુગમ અને સરળ છે, નહીંતર માર્ગ કઠિન લાગશે. ક્યાં સુધી માર્ગ અઘરો લાગશે, કઠણ લાગશે, કે જ્યાં સુધી નિર્ધાર નહીં કર્યો હોય ત્યાં સુધી. સત્સંગ સ્વાધ્યાય પણ આવો નિર્ધાર કરવા માટે છે. સત્સંગ સત્સંગ માટે નથી, સત્સંગ આવો નિર્ધાર કરવા માટે છે. જેણે નિર્ધાર કર્યો, દ્રઢ નિર્ધાર કર્યો, એને તેનું અમલીકરણ કર્યા વિના નહીં રહે, એના દ્રઢતાની નિશાની છે કે એનું એ અમલીકરણ કર્યા વિના નહીં રહે. બસ જે સમજો છે એનો અમલ કરે એનું નામ સાધના. સાધના બીજી કોઈ ચીજ નથી, સમજણનો અમલ કરે એનું નામ જ સાધના. અને અમલ કરે અને સફળ ન થાય એવી પરિસ્થિતિ અહીંયા છે નહીં. અહીંયા તો ઉલટાની એવી પરિસ્થિતિ છે કે સમજીને પ્રયત્ન કરનારને ગેરંટી સફળતાની આપવામાં આવે છે. અનંતા જ્ઞાનીઓ અને અનંતા તીર્થંકરોની ગેરંટી છે કે તું એક સાચી ભાવનામાં આવ ને તો એ તારી ભાવના સફળ થયા વિના નહીં રહે, કેમ કે સાચી ભાવના પુરુષાર્થ પ્રેરક હોય છે. એનો પ્રયત્ન ઉપડે ને એ પ્રયત્ન ઉપડે એમાં સફળતા થયા વિના રહે જ નહીં, એવી ગેરંટેડ વાત છે. જ્ઞાની કેમ ચાલવું? એક ડાક્ટર કેમ દવા લેવી? બરાબર છે. ડાક્ટર કેમ ટ્રીટમેન્ટ કરવી? શું ઈ કે નહીં ઊંઘવાનું એટલે નહીં ઊંઘવાનું, એ કે ઊંઘવાથી ઝેર ચડશે તો ઊંઘવાનું નહીં, ઊંઘ આવે તોય. અને એમ કે જાગવાનું નહીં, તમારે તમારું માનસિક પરિસ્થિતિ ખરાબ થશે, સૂઈ જાઓ, ન સૂઈ તો ઘેનની ટીકડી આપશે. એ કે પ્રમાણે ચાલવું? બસ. પણ પછી તો ક્યાં સવાલ છે? પછી તો એક જ વાત છે કે મને ખબર પડતી નથી, મારે શું કરવું, એ કયો? આમાં તકલીફ ક્યાં છે કે મને કેટલી ખબર પડે છે એમાં તકલીફ છે. બધું મેં પણ વાંચ્યું છે, મેં પણ વિચાર્યું છે, ઘણું સાંભળ્યું છે અત્યાર સુધીમાં, અને મને પણ કેટલી ખબર પડે છે. બસ પતી ગઈ વાત, પછી બધી તકલીફ છે, નહીતર કોઈ તકલીફ નથી, એમ વાત છે. પણ એ જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવું એ એટલું સુલભ નથી. એટલો 147માં એકતાન થવું એટલું સુલભ નથી. કેમ કે બધા પ્રતિબંધ તોડવા પડશે, બધા પ્રતિબંધ ઘરના ને કુટુંબના અને શરીરના બધા પ્રતિબંધ તોડવા પડશે, ત્યારે આજ્ઞામાં રહેવાશે. એ તોડવા નથી હે, અને મારે મારું પણ કરવું છે. પ્રતિબંધમાં રહેવું છે ને મુક્ત થવું છે, બંધન જોઈએ છીએ ને મુક્ત થવું છે. વાત કાંઈ સમજણવાળી નથી, એ વાત કાંઈ સમજણવાળી નથી. એવી વાત છે, પ્રકૃતિનું સમર્પણ કરવું પડે, પ્રતિબંધ છોડવા પડે. પ્રકૃતિ તો માણસ મરી જાય તો નથી છોડતો, ગમે તે થશે આમ તો કરીશ જ. એ ક્યારે આવે છે? સંયુક્ત કુટુંબ હાલે છે ને ગડબડ, પ્રકૃતિની જ બધી માથાકૂટ હોય છે. કોઈને મેળ ખાય નહીં અને કોઈ પ્રકૃતિ મૂકી શકે નહીં, પછી ગમે તે પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર થાય પણ પ્રકૃતિ મૂકવા કોઈ તૈયાર ન થાય. આ તો રોજ નજર અમે દેખાય એવી વાત છે. એક નાનીની આજ્ઞામાં રહેવા જતાં બધું મૂકવાનો વારો આવે છે. એ સંસાર મુકાવે છે ક્યારે? કે આ સંસાર મૂકવા તૈયાર થાય છે ત્યારે. છૂટનારને કોઈ બાંધનાર નથી, અને સ્વયં બંધાવવું છે એને તીર્થંકર પણ છોડાવી શકે નહીં. આમ વાત છે, એટલે એ સહેલી વાત છે. કૃપાળુ દેવે એ રસ્તો સહેલો બતાવ્યો છે. એટલે એમણે 56માં પત્રમાં, 56 છે 76માં પત્ર છે, એક સત્પુરુષને શોધ, સર્વભાવ અર્પણ કરી દઈને વર્તો જા, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, સમ્યક દર્શન લઈ જજે. એમ નથી કીધું કેવળ જ્ઞાન ન મળે તો અહીંયા આવજે, અપાવી દઈશ તને. હે, ગેરંટેડ. દસ્તાવેજમાં સ્ટેમ્પ પેપર ઉપર સહી કરીને ગયા છે, એસાઇન ડોક્યુમેન્ટ છે, પહેલેથી સહી કરી દીધી છે. બોલો, કોઈ એવી દસ્તાવેજમાં સહી કરી ન દે, સાત વાર વાંચીને સહી કરે, આ વગર માગે દસ્તાવેજ લખીને આપી ગયા છે, એવી વાત છે. નિર્ધાર કરવાની વાત છે છેલ્લી વાત, આપણે એ ચાલે છે. કે આવો મનુષ્ય ભાવને આવો સુયોગ સાંપડ્યો છે, તો એક વાર તને નિર્ધાર કરી લેતો. નિર્ધાર કરવામાં જેટલું બળ જોઈએ એટલું બળ છે તારી પાસે, બીજા કામનો તું નિર્ધાર કરે છો. હવે આ સર્વોત્કૃષ્ટ લાભ થાય એનો નિર્ધાર કરવામાં તને શું વાંધો છે? નુકસાન જાય એનો નિર્ધાર કરવામાં તને હિચકિચાટ કે અચકાટ થાય, પણ અનંતો લાભ થવામાં નિર્ધાર કરવામાં તને શું વાંધો છે? પૂછવું પોતાના આત્માને. જો નિર્ધાર ન કરી શકતો હોય એને પોતાના આત્માને પૂછવું, તને શું વાંધો છે? આમાં તો તારા અનંત કલ્યાણની વાત છે, અનંત સુખની વાત છે, બધા દુઃખ ટળવાની વાત છે, પછી શું છે? અને નહીતર કોઈ તને દુઃખથી મુકાવી શકશે ને, તને જેનો પ્રતિબંધ હોય એવા કોઈ પણ બીજા જીવો હોય કે બીજા પદાર્થો હોય, તને કોઈ દુઃખથી કોઈ શરણભૂત થવાનું નથી. એ પરિસ્થિતિ ઉલટાનું, એ એટેચમેન્ટ તને સૌથી વધારે દુઃખનું કારણ થશે. સમજણનો વિષય છે. દુઃખી થવું સુખી થવું એ જીવને પોતાના સમજણ ઉપર આધારિત છે. અવળી સમજણે દુઃખી ને સવળી સમજણે સુખી, બસ આટલી જ વાત છે. આખા જગતના બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસો સુખ દુઃખની સમસ્યાનું સમાધાન મેળવી શક્યા નથી, એટલે બધાની દોડ એક બાજુ છે, સંયોગ અને સંપત્તિ સુધારો ને વધારો, સુખી થઈ જશું. પછી ભારતમાં હોય કે અમેરિકામાં હોય, રશિયામાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય, બધાની દોડ એક બાજુ છે અને કોઈ સુખી થતા નથી ને, સમસ્યા ઊભી છે. આનું શું કારણ? નાનીઓ પાસે એનો ઉપાય છે કે તારી સવળી સમજણે સુખી ને અવળી સમજણે દુઃખી. મૂળમાં વાત આ છે. પછી એનું વિજ્ઞાન જેટલું છે વિસ્તારવાળું, એમાં ઊંડો ઉતરતો. સુખ દુઃખની અનેક પડખેથી ચર્ચા જૈન દર્શનના સાહિત્યમાં ભરપૂર કરી છે, અને એ ચર્ચા કરનારાઓએ અનુભવ સિદ્ધ વાતો કરી છે. કેવી વાત કરી છે? અનુભવ સિદ્ધ વાતો કરી છે. કોઈ કપોળ કલ્પનાથી, તર્કથી, અનુમાનથી ઉડાવીને વાત નથી કરી, પ્રત્યક્ષ કરીને વાત કરી છે. બસ વિશ્વાસ આવવો જોઈએ.